તારીખ 23/7/1991 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા 76 અને 77 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન શ્રવણ પ્રવચન નંબર 30.
ચૈતન્ય આત્મા કેવળ જ્ઞાન રસ નાયક છે. શબ્દ પ્રયોગ છે. જેમ અનેક પ્રકારના પદાર્થોમાં તેનો રસ છે, શેરડી મીઠી છે તેનો દૃષ્ટાંત, એમ આત્મા જ્ઞાન રસ, આનંદ રસ, ચૈતન્ય રસ, અમૃત રસ થી ભરેલો નાયકિલ છે. આ એનો બહુ ભાવ આવ્યો. આત્મા જ્ઞાન રસ નો કંદ છે. કંદ છે એનો અર્થ શું થાય છે? પત્રવેલિયાના પાનના વાવે છે ને, અમુક વનસ્પતિ એવી હોય ગાંઠ વાવે, શેરડી છે એ ગાંઠ વાવે, બાજુમાં બાજુમાં થયા જ કરે, એક જગ્યાએ વાવ્યું હોય પછી એમાંથી બાજુમાં બાજુમાં એ ગાંઠમાંથી નીકળ્યા જ કરે, તૂટ્યા જ કરે. હા, ગાંઠ એક હોય, આખો ક્યારો ભરાઈ જાય, એક ક્યારોમાં ગાંઠ વાવ્યું હોય એકલા અંદર છે ફંગ આપી શકીએ. એમાંનો અર્થ એ છે કે એમાં શક્તિ ઘણી છે, કંદમાં શક્તિ ઘણી છે, ગાંઠમાં ઘણી શક્તિ છે. એમ આત્મા જ્ઞાન રસ છે, જ્ઞાન રસનો કંદ છે, અનાદિથી જ્ઞાનનો પ્રવાહ આવ્યા કરે છે. કેવળ જ્ઞાનનો પ્રવાહ પણ અનંતકાળથી આવ્યા કરે છે. કેવળ જ્ઞાનની અંદર એ કંદ એમને મળી જાય છે, એ રસની અંદર કાંઈ ફેર પડતો. જેમ પરિણામમાં રસ છે તે પરિણામની શક્તિ છે, એમ આત્માની શક્તિને વ્યક્ત કરવા માટે શબ્દોમાં એને રસથી કહેવામાં આવે છે. આત્મામાં જ્ઞાન રસ ભર્યો છે, આનંદ રસ ભર્યો છે, એ શક્તિ ભરી છે. એ બહુ ભાવાય છે. જ્ઞાન રસ
ઘણો ભર્યો છે,
અનંતો જ્ઞાન રસ ભર્યો છે. એ જોવે તો લાગે છે કે આપણે આ સમજીએ છીએ, સાંભળીએ છીએ, આપણી ભાવના પણ છે, પણ આપણું કાર્ય થતું નથી. આપણી ભાવના છે એટલે આપણે છોડતા નથી, આ કાર્ય ચાલુ રાખીએ છીએ. આત્માને સમજવાનું, આત્માને સાંભળવાનું, આત્માને વિચારવાનું, એ બધું આપણે ચાલુ રાખીએ છીએ. કેમ કે આપણે આત્મા પ્રાપ્ત કરવો
છે
અને આયુષ્યનો વખત વહી જાય છે, એનું થોડું દુઃખ પણ થાય મોક્ષતામાં, કે આ વખત ચાલ્યો જાય છે ને આપણું કામ થતું. આ એક સમસ્યા છે સામાન્ય તો બધા. બે પડખા આ વિષયની અંદર તપાસવા જેવા છે. એક નાસ્તિનું છે, એક વસ્તુનું છે. નાસ્તિનું પડખું એ છે કે જેમાં પોતે ઊંઘો છે, જે ઉદયગત શુભાશુભ પરિણામ થાય છે, પછી ગ્રહસ્થી ના હો કે મંદિરમાં આવીને પૂજા પ્રાપ્તિની સ્વાધ્યાય, બધા ઉદય ભાવ છે. અને એ ઉદય ભાવમાં આ જીવ કેટલો રસ લે છે, અને એ રસ લે છે ત્યારે એ વિભાવ રસને લેતો હોવાથી સ્વભાવ રસ ઉત્પન્ન થવામાં એ આડો આવે છે. અને જ્યાં એ વિભાવ રસ ઉત્પન્ન થાય છે શુભાશુભ ઉદયમાં, ત્યાં જીવની જાગૃતિ નથી. અને એ જાગૃતિને લઈને જે રસમંદ થવો જોઈએ એ પ્રકારની મંદતા નથી. પણ રસ આ પ્રકારે, યથાર્થ પ્રકારે જો રસ મંદ થાય તો એને સ્વભાવ રસ ઉપજવાનો અવકાશ. નહીંતર જે પ્રતિબંધ છે એ પ્રતિબંધ વધારે મજબૂત થાય. જો પોતાનું લક્ષ્ય ન હોય જાગૃત થવાનું, પ્રતિબંધક રસ તીવ્ર થતો જશે. એને એમ થાય છે હું તો પૂજા ભક્તિને સ્વાધ્યાય કરું છું, હું ક્યાં આવે દુકાન પર જાઉં છું, તો નિવૃત્તિ લીધી હોય, પ્રવૃત્તિ લીધી હોય એને પ્રવૃત્તિનો રસ પણ જોવો જોઈએ, નિવૃત્તિ લીધી હોય એને નિવૃત્તિનો રસ પણ
જોવો જોઈએ,
જોવો જોઈએ. જો ત્યાં જાગૃતિ ન આવે તો પેલી જે સમસ્યા છે એ સમસ્યા રહેવાની છે. કાળ ચાલ્યો જશે અને આત્મભાન નહીં થાય. અથવા ભાવના જે છે એ ભાવના સામાન્ય ભાવના અનંતવાર કરી છે એ થઈને ચડી જશે, થઈને ચડી જશે. કોઈની ભાવમાં રસ અને મંદિરે આવવામાં રસ ન આવે ને પાછો દુકાને જવામાં રસ આવે, એ પ્રકાર તો બિલકુલ હરગિજ ઠીક નથી. જ્યારે શુભનો રસ ઘટે ત્યારે અશુભનો ઘણો રસ ઘટે ત્યારે શુભનો રસ ઘટે, નહીં તો પહેલાં અશુભનો રસ ઘટીને શુભનો રસ વધે પછી ત્યાં આવો સમ્યક માર્ગ હોય તો એને જગાડે કે આ શુભનો રસ નથી ભાવ રસ છે, જોકે સંભાળજે ત્યાં ડૂબો તો અહીંયા પાછો ફરીને ડૂબી છે. ત્યાં તો સંસારના કાર્યમાં ડૂબો તો હવે અહીંયા આવીને ડૂબી છે પાછો, એટલી વાત છે. જાગૃત થાય કે મારે મારું કાર્ય કરવું છે એમાં વિભાવ રસ જો પ્રતિબંધક છે તો હું મારા જ્ઞાન તત્વને છોડીને આ સ્થિર ઉપર આવ્યો છું. હું આમાં રસ ક્યાં લો એ જાગૃતિ એને હોવી જોઈએ. હવે અસ્થિરોને બીજું પડખું સંભાળવાનું છે, એમાં સદભાગ્ય આપણને તો જાણવા મળ્યું છે કે આત્મા અનંત જ્ઞાન ને અનંત આનંદનું નિધાન છે. અનંત જ્ઞાન શક્તિ, અનંત આનંદ શક્તિ એવા અનંત અનંત દિવ્ય ગુણોનું નિધાન છે. જો મારામાં અત્યારે પણ એ ચીજ રહેલી છે તો એની મોજૂદગી એની હયાતી એના અસ્તિત્વનો મને કેમ સ્વીકાર નથી? આ જગ્યાએ એને ઊંડા ઉતરવું જોઈએ. ઘણા લોકોને તો એ જાણવા મળ્યું નથી, એનો તો કોઈ ઉપાય નથી. આપણા માટે એ પ્રશ્ન નથી લાગુ પડતો કે જ્યારે આ ચીજ જાણવા મળી છે ને પરમ સત્ય સામે આવ્યું છે તો મને એનો સ્વીકાર કેમ નથી થતો? એનો અસ્વીકાર થવામાં મારે મારા અંતર્મંથનથી શોધવું રહ્યું કે શેના સ્વીકારમાં મને આનો અસ્વીકાર વર્તે છે અને જાણવા છતાં હું કેમ સ્વીકારતો નથી. આ બે જગ્યાએ એને અંદાવ્યું
જે હૃદયનો સ્વીકાર છે થોડો પણ ઢીલો પડ્યો નથી.
એ ઢીલોય પડ્યો નથી પણ એ તપાસે તો જ ખબર પડે, પોતાને તપાસે તો
ખબર પડે.
અસ્થિથી અને નાસ્તિથી આ બંને પડખાના ઊંડાણમાં જાય તો એને કઈક ભાવના વિશેષ છે એમ કહી શકાય, નહીં તો ભાવના ઉપર ચડી છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના કઈક વિશેષ છે એમ હજી કહી શકાય ગણી શકાય, નહીં તો એ ભાવના એની મોટી એના મંદિરમાં ને દેવમાં દર્શન કરવા જાય છે તો એને એમ કાંઈક તો એમ જોયે છે ને કંઈક આપણું ભલું થશે, શું ભલું થશે ને કેમ ભલું થશે એ તો ઓપ્શનમાં નથી, તેને ખબર કે નથી આને ખબર. ઓપ્શનમાં તો બંને
સહેજ આવી જાય છે, નાસ્તિનો ખ્યાલ તો આવે છે છતાંય ત્યાંથી છૂટતો નથી.
ખ્યાલ આવે છે એનો અર્થ કે વિચાર આવે છે, જાગૃતિ આવતી નથી. એના વાત જાગૃતિ નહીં છે. ખ્યાલ આવે તો એનો કોઈ એટલો અર્થ નહીં સરે જ્યાં સુધી જાગૃતિ નહીં આવે ત્યાં સુધી. માત્ર ખ્યાલ આવવો એ પર્યાપ્ત નથી. એ તો ચોરી કરનાર ચોરને ખ્યાલ આવે છે કે આ મારો ધંધો સારો નથી, પણ શું કરવું મારે તો કરવું પડે છે, મારે ઉપાય નથી બીજો, મારે કરવું પડે છે. એને કંઈ ખ્યાલ નથી આવતો નથી, કોન્શિયસ બાઇટ કરે છે એ તો બધાના આ બધા આત્માનો એ સ્વભાવ હોવાથી, નિર્દોષ સ્વભાવી આત્મા હોવાથી, દોષનો પ્રતિકાર તો આત્મા અંદરથી કરવાનો કરવાનો ને
કરવાનો
માટે હું કઈક મને ખ્યાલ આવ્યો ને એવું કઈક મારું કાર્ય થયું એમ પણ સમજવા જેવો નથી. ખ્યાલ તો આવ્યો ને મને, મારા દોષનો ખ્યાલ તો આવ્યો ને એમ નથી વિચાર્યો. જાગૃતિ આવવી, દોષ કાળે જાગૃતિ આવવી જોઈએ, ચાલતા પરિણામમાં જાગૃતિ આવવી જોઈએ, તો રસ યથાર્થ પ્રકારે મંદ પડે. નહીતર અન્ય પ્રકારે, અન્યથા પ્રકારે તો અનંત વાર રસ મંદ પડીને પાછો તીવ્ર થયો છે. સુકલ્યેશા સુધી પણ અનંત વાર આવ્યો છે.
ચાલતા દોષમાં એટલો ખ્યાલ નથી આવતો, પાછળથી ખ્યાલ આવે. ચાલતા દોષમાં ખ્યાલ નથી આવતો, પાછળથી
હા, એ જાગૃતિનો અભાવ સૂચવે છે. જાગૃતિનો અભાવ ભાવનાનો અભાવ સૂચવે છે, ભાવનાનો અભાવ ધ્યેયના અભાવને સૂચવે છે. આમ બધી લાઈન ઉપરથી લઈએ તો નીચે આવી રીતે જાણવું પડે છે. અને એથી જે પ્રકારે કાર્ય થવું જોઈએ એ પ્રકારે વાસ્તવિક કાર્યનો પ્રારંભ થતો નથી અને વાસ્તવિક પ્રગતિ પણ જીવને થતી નથી. પછી યદવા તદવા પોતાની કલ્પના પ્રમાણે ઉભાંગડે હાલે છે. જ્ઞાનીની આજ્ઞાએ ચાલવા માંગતો નથી, ઉભાંગડે ચાલે છે. પોતાના ફાવે તે રીતે, પોતાને ફાવે તે રીતે, પોતાની મનમાની રીતે ચાલે છે. તે એક ન્યાય સ્વચ્છંદે ચાલે છે. નાનીની આજ્ઞા એ નથી ચાલતો, તે એક ન્યાય
સ્વચ્છંદે ચાલે,
સ્વચ્છંદે ચાલે. જેવે ધર્મના નામે અને ધર્મના બાને ઘણું ઘણું કર્યું છે, પણ પોતી પોતાની મતિ કલ્પના એ સ્વચ્છંદે કર્યું છે. નાનાની આજ્ઞા એ કાંઈ કર્યું નથી, શરૂઆત એ નથી કર્યું. આત્મા કેવળ જ્ઞાન રસ છે, કેવળ જ્ઞાન નો રસકંદ છે અને જ્ઞાયક જ છે. પુણ પાપ આદિ ક્રિયા કરવાનો તેનો ધર્મ નથી. પરનું કર્તૃત્વ મારું છે એ માનવું તે મહાપાપ છે. પરના કર્તૃત્વમાં ઉભેલો આજે ભલે શુભ ક્રિયામાં દેખાય, કોઈ કાળે એ કતલખાનામાં પણ બેઠેલો દેખાય, એનો માલિક થઈને ગુરુદેવ કહેતા. કર્તૃત્વ છોડ, કર્તૃત્વ છોડ. આજે તને એમ કે હું શુભ કાર્ય કરું છું ને, આજે એક વર્ષ કાલે કતલખાનું ખોલીને રહી દઈશ. એ સ્વરૂપની હિંસા છે. જ્ઞાનનું આવરણ વધારવાનો એ ઉપાય છે, જ્ઞાનનું આવરણ વધારવાનો એ ઉપાય છે, અથવા આત્માને આવરણ લાવવાનો એ ઉપાય છે. હા, એ તત્વ દ્રષ્ટિના અભાવમાં એ વસ્તુ ઊભી થયેલી છે. જેને આત્મતત્વની દ્રષ્ટિ છે એને એ બંને એક ખાતામાં ચાલ્યા જાય છે. પાપ અધિકારમાં તો એ ખાસ વાત એ છે કે બંને એક જ ખાતામાં જાય છે. તત્વદ્રષ્ટિના અભાવમાં
એક જ
તત્વદ્રષ્ટિ તો બંને એક ખાતામાં એને મૂકી દે છે. આ હે ને આ ઉપાધિ એમ રાખતા નથી. રાજનીતિ તો બહુ કડક શબ્દ વાંચ્યો છે. 108 ત્રણ શબ્દ વાંચ્યા છે. અહીં કોઈ જાણશે કે શુભ અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે ભલે કરવા યોગ્ય ન હોય તો પણ વર્જવા યોગ્ય કે ત્યાગ કરવા યોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે વર્જવા યોગ્ય છે. કારણ કે વ્યવહાર ચારિત્ર હતું થતું દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે. તેથી વિષય કષાયની માફક ક્રિયા ચારિત્ર પણ નિષિદ્ધ છે. વિષય કષાય માફક કેમ કે એમાં જીવને રસ આવે છે, એનો રસ છે, એ વિભાવનો રસ છે, અનાત્મનો રસ છે. જેટલો અશુભનો રસ નડે એટલો જ શુભનો રસ નડે, ઓછો નડે નહીં એટલો જ નડે. કેમ કે વિભાવ સામાન્ય છે. માટે તે ચેજનીય છે. આ 400 વર્ષ પહેલા લખાયેલો ગ્રંથ છે. આના ઉપરથી બનાસીદાસજી નાટક સંગીત કેમ શા માટે એમ કહીએ છીએ કે મોક્ષ હેતુ તિરોધાના, મોક્ષ નો હેતુ એવો જે મોક્ષ નો માર્ગ, મોક્ષ નો ઉપાય એને ઢાંકી દે છે. માટે દુષ્ટ છે, અનિષ્ટ છે, ને ઘાતક છે. આમ છે, ચોખ્ખું લખેલું છે. સકળ કર્મ ક્ષય લક્ષણ પરમાત્મ પદ, તેનો હેતુ અર્થાત જીવનો જે સ્વભાવ ગુણ ચેતના રૂપે પરિણમ હતો તેનું ઘાતનશીલ એનું લક્ષણ છે. એને ઘાતવાનું એનું લક્ષણ છે. માટે અમે એનો નિષેધ કરીએ છીએ. લૌકિક વાત તો ઘણા કરનારા નીકળશે, પણ આવી વાત કરનાર ક્યાંક જ મળશે. આવો ઉપદેશ વિરલ જગ્યાએ છે. છેલ્લે લખે છે કે ભાવાર્થ આમ છે કે કોઈ જીવ ક્રિયારૂપ યતિપણો પામે છે, મુનિ દીક્ષા લે છે, તે યતિપણામાં મગ્ન થાય છે અને એની ક્રિયામાં મગ્ન થાય છે કે અમે મોક્ષ માર્ગ પામ્યા, અમે હવે કાંઈ અને જે કઈ કરવા યોગ્ય હતું મનુષ્ય ભાવમાં આવીને ચારિત્ર લેવા જેવું હતું એ મેં લીધું કર્યું. તેથી તે જીવોને સમજાવે છે કે યતિપણાનો ભરોસો છોડીને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને અનુભવો. આ ત્યાગ પ્રધાન વાત કરી છે, પણ સત્શાસ્ત્રોમાં એવી શાસ્ત્ર જ્ઞાનના આગમ જ્ઞાનના પ્રધાનમાં પણ આવી જ વાત કરી છે કે જે જીવ ઘણા આગમ વાંચે છે, ઘણા શાસ્ત્રો વાંચે છે, પણ આત્મામાં એકાગ્ર થતો નથી, શુદ્ધાત્માનો અનુભવ કરતો નથી, તો એ અનુભવ જ્ઞાન જ્ઞાનનું બધું એનું જ્ઞાન એને લાભનું કારણ નથી થશે, પણ નુકસાનનું કારણ થશે. એવી ઘણી વાતો આગમ અનુભવ જ્ઞાન વિના આગમ જ્ઞાન નકામું છે એ વિષય અનેક જગ્યાએ સત્શાસ્ત્રોની અંદર પણ આવે છે. મોટું બે જીવના ગુણ છે, જ્ઞાન અને ચારિત્ર, બંને છદ્મસ્થ અવસ્થામાં ક્ષયોક્ષમ ભાવે પરિણમે છે. જ્ઞાનનો પણ ક્ષયોક્ષમ અને ચારિત્રનો પણ ક્ષયોક્ષમ. ચારિત્રનો ક્ષયોક્ષમ ત્યાગમાં ઝંપલાવે છે અને જ્ઞાનના ક્ષયોક્ષમ વાળો શાસ્ત્રમાં ઝંપલાવે છે. બે જગ્યાએથી સંતો એ પાછા વયા છે કે તમે અંદરમાં અનુભવમાં આવો, અનુભવમાં આવો. તમારું પદ આ છે, તમારું વર્ગ આ છે, અધિકારમાં લીધું છે. પદમ વિદમ નનુ કર્મ દુરાસ્વદમ સહજ બોધ કલા સહજમ કિલમ તદ ઇદમ નિજ બોધ કલા બલા કલયુતમ વેદતામ સતતમ જગત. આ પદ તમારું છે, પદમ ઇદમ આ તમારું પદ છે, આ તમારું પદ છે જે કર્મથી દૂર છે, શુભાશુભ કર્મથી એ દૂર છે અથવા પ્રાપ્ત નહીં થઈ શકે એવા એનું યોગ્ય છે અને સહજ જ્ઞાનની કળાથી તે સુલભ છે. માટે અનુભવ જ્ઞાન ની કળા ના બળ થી જગત ના બધા જીવો આ પતિ ને પામો એવો કરુણા. શુદ્ધ શુદ્ધ સ્વરસ ભરત શુદ્ધ છે, અત્યંત શુદ્ધ છે, એને સ્વરસ થી ભરપૂર છે, સ્થાયી ભાવ સ્થાયી છે, અચળ છે, ધ્રુવ છે. માટે તમે જે બીજે સુતા છો, વિભાવમાં સુતા છો, રાગમાં સુતા છો, તે તમારું અપદ છે, અપદ છે, યસ્મિન અપદમ અપદમ એમ જાણીને તમે છોડો એ બહુ સારું પડે છે. નિદ્રામાં છે મિત્રાગતા તો અનુભવ થી આવે. એટલે પ્રશ્ન તો એ થયો કે અનુભવ આવતો નથી, મિત્રાગતા તો સ્વાનુભવમાં આવે છે, અનુભવ આવતો નથી તો શું કરવું? તે અનુભવ ન આવે ત્યાં સુધી શાસ્ત્ર વાંચવું ને ત્યાગ કરવો એમ છે. અનુભવ આત્મામાં લેવો છે અને ત્યાગ પરચિત ન કરવો છે ને શાસ્ત્ર પરચિત છે. આત્માનો અનુભવ લેવા માટે ક્યાં જવું? ક્યાં જવું? આત્માથી બહાર જવું? અનુભવ લેવા માટે અનુભવ નો પ્રયત્ન કરવો, અનુભવની પ્રાપ્તિ માટે અનુભવ નો પ્રયત્ન કરવો. અનુભવ ના પ્રયત્ન થી અનુભવ ની પ્રાપ્તિ છે, અને સિવાય અનુભવ ના પ્રયત્ન અનુભવ ની પ્રાપ્તિ બીજી કોઈ રીતે નથી. આ સિદ્ધાંત છે અને આ જગ્યાએ વજન આવ્યું, નહીતર વજન સીધું બહાર જશે. અનુભવ આવતો નથી, વિતરાગતા થતી માટે નથી. માટે ત્યાં સુધી આપણે શાસ્ત્રો વાંચો, જે ક્રિયા ઉપર વિજન મળી છે, આપણે ક્રિયા જ્ઞાન ઉપર વિજન મળી, શાસ્ત્ર વાંચવા જશે. હા, થવું જોઈએ પ્રેક્ટિકલ, એની પ્રેક્ટિસ જ ચાલવી જોઈએ અને નિરંતર ચાલવી જોઈએ. એક જ એનો ઉપાય, બીજો કોઈ એનો ઉપાય નથી. બધામાં નિષેધ કરે છે, બીજી તો વાત જુદી છે. શાસ્ત્ર છોડીને સ્વરૂપ નું ચિંતન મનન કરે તો પણ કર્મ બંધ છે એમ કહે છે. ભગવાન ની પૂજા ભક્તિ તો એક બાજુ રહી, સ્વરૂપ નું ચિંતન કરે છે એને ઉઠાવી મૂકો ત્યાં. અનુભવ માં આવ, અનુભવ માં આવ, વિકલ્પમાં ઉભો રહેશો. એ વાત બરાબર. વિકલ્પમાં દુઃખ લાગે તો ખસે. દુઃખ લાગ્યા વગર આ જીવ ખસે એવો છે જ નહીં. જ્યાં સુધી એને સુખ લાગે ત્યાં સુધી કેમ છોડે? તીવ્ર કસાયમાં દુઃખ લાગે છે, સુખ લાગે છે તો મન કસાયમાં તો વધુ દુઃખ લાગવાનું, એટલે છોડી શકે જ નહીં. ક્યાં જાગૃતિ લે? કેમ આ દુઃખ છે ને સુખ લાગે છે? આગળ શિષ્ય આશંકા કરી હતી કે આત્મા સદા સંગ ને કરે પ્રકૃતિ બંધ, તેનો હવેની ગાથામાં ઉત્તર આપે છે. બહુ સારી છે. પરમાર્થ ક્યારે એનું ભાન થાય ત્યારે, ત્યાં સુધી અસંગ નો વિચાર એ અસંગ નથી. અંબાલાલભાઈ નો અસંગ કેવળ જો અસંગ હોત, અર્થાત ક્યારે પણ તેને કર્મ નું કરવા પણ ન હોત, તો તને પોતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસે? જો એકલો અસંગ જ હોત તો તો સીધે સીધા તને ભાસવો જ જોઈતો હતો, હું તો અસંગ તત્વ છું. પરમાર્થથી કે આત્મા અસંગ છે એ વાત સ્વીકારીને એમ કેમ જરૂરી છે કે પરમાર્થે અસંગ છે તો પણ તેનું જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે અસંગ છે એમ ખરેખર જણાય કે સમજાય કે અનુભવાય? ત્યાં સુધી ભાન વગર ની એ વાત બધી વાત રહે છે. અહીંયા વાત નું કામ નથી, વિકલ્પ નું કામ નથી, પણ અનુભવ જ્ઞાન નું કામ છે એમ કહ્યું છે. ગુરુદેવ નું પ્રવચન છે એના ઉપર કે તારું સ્વરૂપ શુદ્ધ શક્તિ રૂપે છે, પણ અવસ્થા એ કેવળ અસંગ ને નિર્મળ હોત તો તને પ્રથમથી વાસ કેમ ન થાત? તારું સ્વરૂપ છે એ શુદ્ધ શક્તિ, શુદ્ધ છે એ શક્તિ રૂપે શુદ્ધ છે, અવસ્થા એ શુદ્ધ નથી. અવસ્થા એ શુદ્ધ હોત તો તને અનુભવ થઈ ગયો હોત, કેમ કે અવસ્થામાં તને અનુભવ છે. અસંગ શુદ્ધ તો નિજભાન થયે, નિજ ભાન થયે પુરુષાર્થથી પ્રગટ થાય છે. એનો પુરુષાર્થ હોય છે અને પ્રગટ થાય છે, ત્યારે અસંગ છે એનો સ્વીકાર ખરેખર આવ્યો. શક્તિ એ સ્વરૂપે દ્રવ્ય સ્વભાવે તો શુદ્ધ પરમાત્મા પણ છે, જેમ તલમાં તેલ શક્તિ રૂપે છે તેમ, તથા શરીરમાં રસ છે તેમ, પણ તેને પીને તે જાતની ક્રિયા કર્યા વિના એમને એમ તેનો સ્વાદ લઈ શકાય નહીં. તલમાં તેલ છે એ કઈ પૂરી તળવાના કામમાં આવે, મોટા કડાયામાં બધા તેલ નાખી દે અને પછી પૂરી ભણી ભણીને નાખે તો એમાંથી ઘસેર તેલ નીકળે. એટલું તલ નાખ્યું હોય, તે તલ નાખ્યા હોય તો પૂરી તળાઈ જાય કે ન તળાય? એક પૂરી ન તળાય, એ તલે બળી જાય અને પૂરી એ કામી જાય. આત્મા આનંદ મૂર્તિ જ્ઞાતા દ્રષ્ટા ભગવાન છે, ઓછો નથી કાંઈ, ભગવાન છે તે પરમાર્થે તો જ્ઞાનાનંદ શુદ્ધ પવિત્ર છે, પણ વર્તમાન અવસ્થામાં પર પ્રકૃતિની ઉપાધિની મલિનતા છે. એ મલિનતામાં નો સ્વીકાર કર્યો છે, ઉપાધિનો સ્વીકાર કર્યો છે. ભાઈ મારે તો બહુ ઉપાધિ છે, એટલા બધા કામ ને એટલી બધી ઉપાધિ ને, એ ઉપાધિ વાળો હું, ઉપાધિ વાળો હું, એ વાત મૂકતો નથી. ત્યાં સુધી જ્ઞાતા દ્રષ્ટા ભગવાન નો સ્વીકાર આપતો તે ઉપાધિ રહીત છું, તે ઉપાધિ રહીત હું પૂર્ણ શુદ્ધ પ્રતિકૃત છું, એવી પ્રથમથી સાચી શ્રદ્ધા વડે રાગાદિકથી જુદો પડી પુરુષાર્થ વડે જ્ઞાનની મલિન દશામાંથી પ્રથમથી જ ઉજ્જવળતાનો ઉઘાડ કરે, શુદ્ધતાનો ઉઘાડ કરે પુરુષાર્થ વડે. અને યથાર્થ સ્વાનુભવની પ્રતીત, કેવી પ્રતીત? વિચારની પ્રતીત નહીં પણ સ્વાનુભવની પ્રતીત. સમ્ય જ્ઞાન અને ચૈતન્ય તત્વમાં ટકી રહેવાનું એકાગ્રતા વડે, જેવું તત્વ છે તેવું એકાગ્રતા વડે જાણે તો વર્તમાન અવસ્થાએ આનંદ જ્ઞાનાનંદ અસંગ શુદ્ધ થઈ શકે. તો અસંગ દશા ઉત્પન્ન થાય, અસંગ તત્વની અસંગ દશા ઉત્પન્ન થાય. હું સ્વભાવે તો પુણ્ય પાપ રાગાદી વાળો નથી, કેવળ અસંગ છો. દ્રવ્ય સ્વભાવે અસંગ છો, પરમાર્થે તારું સ્વરૂપ અસંગ છે અને શુદ્ધ છે. પણ સર્વથા અસંગ નથી, અવસ્થામાં આ પરિસ્થિતિ તારી નથી, એટલે અવસ્થા એ અસંગ શુદ્ધ નથી. પણ પરના નિમિત્તની મલિનતા અશુદ્ધતા છે, તે અશુદ્ધતા પુરુષાર્થ વડે ટાળીને શુદ્ધ દશા પ્રગટે ત્યારે અસંગ થાય. અને ત્યારે તારું હું અસંગ છું એ વાત સાચી, મિત્ર કહેવા માત્ર ખરે. શિષ્યે શંકા કરી હતી કે ઈશ્વરની પ્રેરણાથી કાર્યો થયા કરતા હોય અને મારું કર્તવ્ય બધું ઈશ્વરાધીન થતું હોય તો મારે પુરુષાર્થ કરવાનો રહેતો નથી. એ પછીની ગાથાની જે દલીલ છે એ વાત લીધી છે. ઉપરની વાતમાં તો એ વાત છે કે જે અસંગ છે તો તું અસંગપણે માત્ર વિચારે કે બોલે એથી કાંઈ વળે એવું નથી. જેમ કોઈ દાન લખાવે એ લખી લે મારા લાખ રૂપિયા, પૈસા ન ભરે તો કેવું ખરાબ લાગે? મારે દાનની તો રકમ મોટી લખાવે, પાછળથી એ પૈસા આપતા નથી. એમ કે એક ભૂષણ વિકલ્પ ને વચન વડે તો એમ કે હું ભગવાન આત્મા હું ભગવાન આત્મા, પાછળથી એટલે એ વખતે એ સંબંધી નો પુરુષાર્થ કરતો નથી. ભાવમાં આવવું જોઈએ, ભાવમાં નથી લેતો. એ તો બોલવા માત્ર થયું, કહેવા માત્ર થયું. ભૂખ લાગે અને મીઠાઈના બધી મીઠાઈના નામ લઈ ગયું, જેટલી મીઠાઈ ખાતી હોય બધાના નામ લઈએ કેટલું પેટ ભરાય? આટલી બધી મીઠાઈના નામ લીધા તો કાંઈ નો ફાયદો થાય? ખાધા વગર પેટ ભરાય
નહીં.
અનુભવ ઉપર વજન છે, સર્વે જ્ઞાની નો
અનુભવ
અનુભવ ઉપર વજન છે. પહેલેથી લક્ષ્ય હોવું જોઈએ, સમજતી વખતે શાસ્ત્ર સ્વાધ્યાય વખતે લક્ષ્ય એ હોવું જોઈએ કે આ પરિણમન કેમ થાય એમાં એ વિચારવાનું છે. મને કેમ પરિણમનમાં આવે એના ઉપર મારું લક્ષ્ય હોવું જોઈએ. માત્ર શબ્દાર્થને ભાવાર્થ સમજે બહુ ઉપર છંદો સ્વાધ્યાય
પ્રકાર પ્રયોગ ચાલુ હોય
એટલે એને સાંભળતા એને ચોંટ લાગવી જોઈએ, પ્રયોગ ચાલુ થઈ જવું જોઈએ અને પરિણામના લક્ષ્ય એને એ સમજવાનો પ્રકાર હોવો
જોઈએ.
પછી બીજી શંકા શિષ્યે કરી હતી કે ઈશ્વરની પ્રેરણાથી જ કાર્ય થયા કરતા હોય અને મારું કર્તવ્ય બધું ઈશ્વરાધીન થતું હોય તો મારે પુરુષાર્થ કરવાનો રહેતો નથી. મારો મોક્ષ ઈશ્વર કૃપાથી થઈ જશે, હું ઈશ્વર ભજન કર્યા કરું અને ઈશ્વર કૃપાથી મારો મોક્ષ થઈ જશે. પણ તે બરાબર આવું જ કોઈ બીજી રીતે વિચારે કે ભાઈ મને ગુરુ કૃપાથી મોક્ષ થઈ જશે, માટે અમે જે નાની ગુરુ ધાર્યા છે એમાં તો કાંઈ શંકાને સ્થાન નથી, હવે ગુરુ ભક્તિમાં અમે રહી જઈએ માટે અમારો મોક્ષ એ કરી દેશે. તો એ ઈશ્વર કૃપા અને ગુરુ કૃપા ના હોથ નીચે પોતે પુરુષાર્થ કરવા માંગતો
મંડળ.
હા, મોક્ષ મંડળ મુક્ષતાવાર ન લાગે. મુક્ષતા આવી એ જુદી વાત છે. તેનો અર્થ એવો થાય છે કે અત્યાર સુધી સંસારમાં તમે રખડાવનાર ઈશ્વર થયો, તારો મોક્ષ ઈશ્વર કરશે, તો એનો અર્થ કે રખડાવનાર પણ ઈશ્વર એ જ હતો. ગુનો કરનાર તું અને ટાળનાર ઈશ્વર એવું બને નહીં. તો ગુનો પણ એનો જ થયો, તારો ન થયો. માટે જે વિધિ એ માર્ગ છે એ સમજે તો જ માર્ગ સમજાય. હવે ઈશ્વર નું ખરું સ્વરૂપ કહે છે કે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. આ ઈશ્વર ને નથી માનતા એવું નથી, પણ તમારી કલ્પના પ્રમાણે ના ઈશ્વર ને માનતા નથી. જૈનો ઈશ્વર ને માનતા નથી, આ લોકો નાસ્તિક જેવા થઈ ગયા છે. ઈશ્વર ને માનતા નથી, ઈશ્વર કરતા નથી માનતા. એટલે હું છે કે કરતા ઈશ્વર કોઈ નહીં, કરતા પણ એ નથી. ઈશ્વર શુદ્ધ સ્વભાવ ઈશ્વરને માનવામાં આવે છે, પણ એ તો જેનો શુદ્ધ સ્વભાવ છે તે ઈશ્વર છે. અથવા પ્રેરક તે ગણે, કરતા ગણો કે પ્રેરક ગણે, ઈશ્વર દોષ પ્રભાવ. તો ઈશ્વરમાં દોષનો આરોપ કર્યો અને ઈશ્વરને ઈશ્વરના સ્થાનમાં રહેવા ન દીધો. એના ઉપર અંબાલાલભાઈએ મૂળ ગ્રંથમાં વિસ્તારથી જરા વાત લખી છે કે આ એ કુદરતની અંદર બહુ મોટો મત છે. હિન્દુઓ પણ ઈશ્વર કરતા પણ માને છે અને મુસલમાનો ખુદાને ઈશ્વર માનીને એને કરતા પણ માને છે અને ક્રિશ્ચિયનો એને કોઈ ને કોઈ નામથી કરતા પણ માને છે. એટલે બહુ મોટો સંપ્રદાય, જગતના મનુષ્યોનો મોટો ભાગ ઈશ્વર કરતાને માનનારો. જગતનો અથવા જીવોનો જીવોના કર્મનો ઈશ્વર કરતા કોઈ છે નહીં. શુદ્ધ આત્મ સ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે. જેને સ્વભાવને પરિપૂર્ણ પ્રગટ કર્યો શુદ્ધપણે તે ખરેખર ઈશ્વર અથવા ભગવાન છે. અને તેને જો પ્રેરક એટલે કે કરતા કર્મ કરતા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થયો ગણાવ ગણવો જોઈએ, અથવા એ જાતને એનામાં દોષ મૂકવો એમ ગણવો જોઈએ. માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કરવામાં પણ કહેવાય નહીં. ઈશ્વર જીવ પાસે કર્મ કરાવે છે એવી એક માન્યતા છે. એવું બોલે છે ઈશ્વર જેવી બુદ્ધિ સુજાડે એવો મારા કામ કરે. બુદ્ધિ ઈશ્વર સુજાડે એમ કહ્યું ને, બુદ્ધિમાં શું છે? પોતાનો અભિમાન ન કરે, સારું કાર્ય કરવાની બુદ્ધિ આવી હોય, ખૂબ પ્રશંસા કરે, ત્યારે નિર્માણતા ખાતર એમ છે કે ભગવાને સુજાડે આપણે કર્યું. ભગવાનનું કામ છે, આપણું કામ ભગવાને મારી મારફતે કામ કરે. એટલે લોકો નિર્માણતામાં કઈ આવી યુક્તિ પકડી છે. અભિમાન ન કરવું, કોઈ સારું કામ કર્યું હોય તો
અભિમાન ન કરવું,
અભિમાન ન કરવું. ભલે કોઈ પ્રશંસા કરે તો એને વળતો જવાબ દેવો જોઈએ, ભગવાન મારું પણ કામ કરે છે. કામ તો ભગવાન કરે છે, મને વચમાં કામ કરવા મોટી હોય કે મેં અહીંયા આવીને આ કામ કર્યું, પણ એ કામ ભગવાનનું માનજો મારું ગણતા. પણ એમ ગણતા બીજો ન્યાય શું થશે? કે ખરાબ કામ તો પછી કોને કરે? એને કરતા માનવામાં આવે તો સારું અને ખરાબ બે એના ઉપર આવે, એનામાં દોષ આરોપણ થઈ જશે. હવે તમે અનાયાસથી તે કર્મ થતા હોય એમ કહ્યું, તે વિચારીએ કે અનાયાસ એટલે શું? કે આત્માએ નહીં ચિંતવેલું, અથવા આત્માનું કાંઈ પણ કર્તૃત્વ છતાં પ્રવર્તેલું નહીં, અથવા ઈશ્વરાદી કોઈ કર્મ વળગાડે તેથી થયેલું, અથવા પ્રકૃતિ પરાણે વળગે તેથી થયેલું, એવા મુખ્ય ચાર વિકલ્પથી અનાયાસ કરતા પણ વિચારવાની રીતે છે. આ એક ચર્ચા અંબાલાલભાઈ પડી છે કે આ કાર્યનો કરતા કોણ, ઈશ્વર ને જણો તો કે અનાયાસે થાય છે, અનાયાસે કરે છે, પણ અનાયાસનો અર્થ શું? એમ કે મારા ચાર વિકલ્પો ગયા. પ્રથમ વિકલ્પ આત્મા એ નહીં ચિંતેલું એવો છે, જો તેમ થતું હોય તો કર્મનું ગ્રહવાપણું રહેતું જ નથી, અને જ્યાં ગ્રહવાપણું રહે નહીં ત્યાં કર્મનું હોવાપણું સંભવતું નથી, અને જીવતો પ્રત્યક્ષ ચિંતન કરે છે અને ગ્રહણ અગ્રહણ કરે છે એમ ચોખ્ખો અનુભવ થાય છે. જેમાં તે કોઈ રીતે પ્રવર્તતો જ નથી તેવા ક્રોધાદી ભાવ તેને સંપ્રાપ્ત થતા જ નથી. તેથી એમ જણાય છે કે નહીં ચિંતેલા અથવા આત્માથી નહીં પ્રવર્તેલા એવા કર્મનું ગ્રહણ તેને થવા યોગ્ય નથી. એટલે બંને પ્રકારે અનાયાસ કર્મનું ગ્રહણ સિદ્ધ થતું નથી. ત્રીજો પ્રકાર, ઈશ્વર આજે કોઈ કર્મ વળગાડી દે છે તેથી અનાયાસ કર્મનું ગ્રહણ થાય છે એમ કહીએ તો તે ઘટતું નથી. પ્રથમ તો ઈશ્વરનું સ્વરૂપ નિર્ધારવું ઘટે છે યથાર્થ, અને એ પ્રસંગ પણ વિશેષ સમજવા યોગ્ય છે. ઈશ્વરનું સ્વરૂપ એ પ્રસંગ તો વિશેષ સમજવા યોગ્ય છે, તથાપિ અત્રે ઈશ્વર કે વિષ્ણુ આદિ કરતાનો કોઈ રીતે સ્વીકાર કરી લઈએ તો ચાલો તમે માનો છો એવા કોઈ ભગવાન હોય, કેમ કે જગન નિયમતા જગતના ઉત્પાદક વિષ્ણુ છે, એટલે કર્મ ઈશ્વર પ્રેરિત નહીં પણ આત્માના પોતાના જ કરેલા હોવા યોગ્ય છે. વિષ્ણુ આદિ કરતાનો સ્વીકાર કરી લઈએ છીએ અને તે ઉપર વિચાર કરીએ છીએ એમ કરી એ વિષય ઉપર જરા ચર્ચા કરે છે. બીજો, ઈશ્વર અંગે કર્મના વળગાડનાર હોય તો જીવ નામનો વચ્ચે કોઈ પણ પદાર્થ રહ્યો નહીં, એ તો સીધું સીધું ડાયરેક્ટ ઈશ્વર કરે છે, કેમ કે પ્રેરણાદિ ધર્મે તેનું અસ્તિત્વ સમજાતું હતું. તે પ્રેરણાદિ તો ઈશ્વર પ્રગટ થયા અને ઈશ્વરના ગુણ થયા તો પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું? તો તેને જીવ એટલે આત્મા કહીએ. એટલે કર્મ ઈશ્વર પ્રેરિત નહીં પણ આત્માના પોતાના જ કરેલા હોવા જોઈએ. ઈશ્વરની પ્રેરણા એમાં ન્યાય સંપન્ન નથી. તેમ ચોથો વિકલ્પ, પ્રકૃતિ આદિ પરાણે વળગવાથી કર્મ થતા હોય તે વિકલ્પ પણ યથાર્થ નથી, કેમ કે પ્રકૃતિ આદિ જળ છે તેને આત્મા ગ્રહણ ન કરે તો તે શી રીતે વળગવા યોગ્ય છે, અથવા આત્મા વિભાગ ન કરે તો તે સીધા કેવી રીતે વળગવા યોગ્ય છે, અથવા દ્રવ્ય કર્મનું બીજું નામ પ્રકૃતિ છે એટલે કર્મનું કરતા પણ કર્મને જ કહેવા બરાબર છે, તે તો પૂર્વે નિષેધે દેખાયું છે, તો પહેલા આગળ નિષેધ એનો કર્યો છે. પ્રકૃતિ નહીં તો અંતઃકરણ આદિ કર્મ ગ્રહણ કરે તેથી આત્મામાં કરતા પણ વળગે છે એમ કહીએ તો તે પણ એકાંતે સિદ્ધ નથી. એક ત્યાં મત છે અંતઃકરણનો, કે અંતઃકરણને કારણે જીવ અનેક પ્રકારના દોષ કરે છે, એ અંતઃકરણમાં એવા પ્રકાર ઉદય છે ભાવના માટે. અંતઃકરણ આદિ પણ ચેતનની પ્રેરણા વિના અંતઃકરણ આદિ રૂપે પ્રથમ ખરે ક્યાં છે? ત્યાં પણ ચેતન ન હોય તો જળ અંતઃકરણ શું કરવાનું થાય? ચેતન જે કર્મ વળગણાનું મનન કરવા અવલંબન લે છે તે અંતઃકરણ છે. જો ચેતન મનન કરે નહીં તો કાંઈ તે વળગણામાં મનન કરવાનો ધર્મ નથી, તે તો માત્ર જળ છે એટલે મનોવળગણા. ચેતનની પ્રેરણાથી ચેતન તેને અવલંબીને કાંઈક ગ્રહણ કરે છે તેથી તેના વિશે કરતા પણ આરોપાય છે, પણ મુખ્યપણે તો ચેતન કર્મનો કરતા છે. આ સ્થળે તમે વેદાંતાદી દ્રષ્ટિએ વિચારશો તો અમારા આ વાક્યો તમને ગાંધીગત પુરુષના કહેલા લાગશે, પણ હવે જે પ્રકાર કર્યો છે તે સમજવાથી તમને તે વાક્યની યથાતથ્યતા લાગશે અને ગાંધીગત પણ ભાષામાં નહીં થાય. એટલે શું કહે છે કે ઉપરનો ખુલાસો વેદાંતના તત્વજ્ઞાનના સિદ્ધાંત દ્રષ્ટિએ જો કોઈ વિચારે તો વેદાંત વાળા એમ કે તમે આ બધું જે બોલો છો ને એ તમારી ભ્રમણામાં બોલો છો, તમને પરમ તત્વનું જ્ઞાન નથી માટે તમને ભ્રમણા થઈ છે માટે તમે આવા આડાવાળા ખુલાસા કરો છો, આ તો બધી તમારી ભ્રમણા છે. તો કે છે કે એ ભ્રાંતિગત પણ છે એમ તમે કહેશો પણ એમ નથી. જો કોઈ પણ પ્રકારે આત્માનું કર્મનું કર્તૃત્વ પણ ન હોય તો કોઈ પણ પ્રકારે તેનું ભોક્તૃત્વ પણ ન ઠરે, અને જ્યારે એમ જ હોય તો પછી તેમાં કોઈ પણ પ્રકારના દુઃખોનો સંભવ પણ ન જ થાય. જ્યારે કોઈ પણ પ્રકારના દુઃખોનો સંભવ આત્માને ન જ થતો હોય તો પછી વેદાંતાદિ શાસ્ત્રો સર્વદુઃખથી ક્ષય થવાનો જે મોક્ષ માર્ગનો અને મોક્ષનો ઉપદેશ આપે છે તે શા માટે ઉપદેશે છે? આ દલીલ કરી શકે. જ્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય નહીં. એમ તો વેદાંતાદિ પણ કહે છે કે જો દુઃખ જ ન હોય તો તેની નિવૃત્તિનો ઉપાય શા માટે કહેવો જોઈએ, અને કર્તૃત્વ પણ ન હોય તો દુઃખનું ભોક્તૃત્વ પણ હોય ક્યાંથી? એમ વિચાર કરવાથી કર્મનું કર્તૃત્વ જીવને આપોઆપ કરે છે. ત્યાંથી ન્યાય ઉપાડ્યો, દુઃખ ભોગવે છે એ બતાવે છે કે એને કર્મ કર્યા છે, એ ન્યાય લીધો. હવે અત્રે એક પ્રશ્ન થવા યોગ્ય છે, અને તમે પણ તે પ્રશ્ન કર્યો છે કે જો કર્મનો કર્તા પણ આત્માને માનીએ તો આત્માનો તે ધર્મ ઠરે, અને જે જેનો ધર્મ હોય તે ક્યારેય પણ ઉચ્છેદ થવા યોગ્ય નથી, એટલે નાશ પામવા યોગ્ય નથી, અર્થાત તેનાથી કેવળ ભિન્ન પડી શકવા યોગ્ય નથી, ને અગ્નિની ઉષ્ણતા અથવા પ્રકાશ છે તેમ. એમ જ જો કર્મનો કર્તા પણ આત્માનો ધર્મ ઠરે તો તે નાશ પામે નહીં. આ એક પ્રશ્ન ઉઠાવ્યો છે, એનો ઉત્તર આપે છે કે સર્વ પ્રમાણાંશના સ્વીકાર્યા વિના, સર્વ પ્રમાણાંશના સ્વીકાર્યા વિના એમ ફરે પણ વિચારવાનું હોય તો તે કોઈ એક પ્રમાણાંશ સ્વીકારીને બીજા પ્રમાણાંશનો નાશ ન કરે. તે જીવને કર્મનું કર્તા પણ ન હોય અથવા હોય તો તે પ્રતીત થવા યોગ્ય નથી, એ આદિ પ્રશ્ન કર્યાના ઉત્તરમાં જીવને કર્મનું કર્તૃત્વ જણાવ્યું છે. કર્મનું કર્તૃત્વ હોય તો તે ટળે જ નહીં એમ કાંઈ સિદ્ધાંત સમજવો યોગ્ય નથી, કેમ કે જે જે કોઈ પણ વસ્તુ ગ્રહણ કરી શકાય કરી હોય તો તે છોડી શકાય, એટલે ત્યાગી શકાય, કેમ કે ગ્રહણ કરેલી વસ્તુથી ગ્રહણ કરનારી વસ્તુનું કેવળ એકત્વ થતું નથી, માટે કર્મ તો નવા ગ્રહણ કર્યા માટે છૂટી શકે છે એમ. તેથી જીવે ગ્રહણ કરેલા એવા જે દ્રવ્ય કર્મ તેનો જીવ ત્યાગ કરેલો તે થઈ શકવા યોગ્ય છે, કેમ કે તેને સહકારી સ્વભાવ, તેને સહકારી સ્વભાવ છે પણ સહજ સ્વભાવે નથી. તેથી કર્મને મેં તમને અનાદિ ભ્રમ કહ્યો છે, અર્થાત તે કર્મનું કર્તા પણ અજ્ઞાનથી પ્રતિપાદન કર્યું છે, તેથી પણ તે નિવૃત્ત થવા યોગ્ય છે એમ સાથે સમજવું ઘટે છે. જે જે ભ્રમ હોય તે વસ્તુની ઊંટી સ્થિતિની માન્યતા રૂપ હોય છે, અને તેથી તે ટળવા યોગ્ય છે. જેમ મૃગજળમાંથી જળબુદ્ધિ કહેવાનો હેતુ એ છે કે અજ્ઞાને કરીને પણ જો આત્માને કર્તા પણ ન હોય તો કશું ઉપદેશાદિ શ્રવણ વિચાર જ્ઞાનાદિ સમજવાનો હેતુ રહેતો નથી. હવે અહીં આગળ જીવનો પરમાર્થ જે કરતા પણ છે તે કહેવામાં આવે છે.
ભગવાન